એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી રીત વિશે વાત કરવાના છીએ જે આમ તો બહુ સાદી લાગે પણ આપણા જીવન પર એમ કહીએ તો મોટી અસર પાડી શકે છે, અને એ છે લખવાની ક્રિયા.
હા બરાબર. આપણે જે એલિસન ફેલોનનું પુસ્તક છે ધ પાવર ઓફ રાઇટિંગ ઇટ ડાઉન, એના પર થોડી ઊંડી વાત કરીશું. આ પુસ્તક ખબર છે એ સમજાવે છે કે આપણા વિચારો, આપણી લાગણીઓ, સપનાઓ એ બધું કાગળ પર ઉતારીએ તો શું કમાલ થઈ શકે છે.
અને અત્યારના સમયમાં તો ખાસ જ્યારે ઘણા લોકોને એમ લાગે કે જીવન બહુ ઝડપી છે, માહિતીનો ધોધ વહે છે, અંદર કંઈક મૂંઝવણ ચાલે છે, ત્યારે આ સાવ સાદું સાધન લખવું એ કદાચ ખબર નહીં સ્પષ્ટતા લાવવામાં, શાંતિ મેળવવામાં કે પછી એક કોઈ નવી દિશા શોધવામાં મદદ કરી શકે. આ પુસ્તક એ જ બતાવે છે નહીં કે અંદરની ગણમથલને કાગળ પર લાવીને કેવી રીતે રાહત મળે.
તમે સાચી વાત કરી, અને જે લેખિકા છે એલિસન ફેલન એ પણ જરા સમજવા જેવા છે. એ ખાલી લેખિકા જ નથી પણ એક જાણીતા લેખન કોચ છે, સ્પીકર છે, અને એમની એક સંસ્થા છે ફાઇન્ડ યોર વોઇસ. મતલબ કે એમનું કામ જ લોકોને પોતાનો અવાજ શોધવામાં મદદ કરવાનું છે.
ઓહ, એટલે એમનો અભિગમ ખાલી પુસ્તકીય જ્ઞાન જેવો નથી પણ વાસ્તવિક અનુભવ પર આધારિત છે. એમણે તો સીઈઓથી માંડીને સામાન્ય લોકો સુધી હજારોને લેખનથી બદલાવ લાવવામાં મદદ કરી છે, એટલે એમની વાતમાં વજન લાગે નહીં.
બરાબર. એમનામાં છે ને એક કોચની જેમ પ્રેક્ટિકલ સલાહ આપવાની સૂઝ છે, એક લેખક જેવી સંવેદનશીલતા છે, અને પાછું લેખનની પાછળ જે મનોવિજ્ઞાન છે, મગજ કઈ રીતે કામ કરે છે, એની ઊંડી સમજ પણ છે. અને એમનો ભાર એના પર નથી કે તમે બહુ સારા લેખક બનો, ના, પણ પોતાના માટે, પોતાની સ્પષ્ટતા માટે, પોતાના વિકાસ માટે લખનાર બનો, એ વધારે જરૂરી છે. લેખન અહીં મતલબ કે કળા કરતા જીવન જીવવાનું એક સાધન વધારે છે.
તો ચાલો પુસ્તકના મૂળ વિચારને સમજીએ. પુસ્તક કહેવા શું માંગે છે ટૂંકમાં?
મૂળભૂત રીતે જુઓ, પુસ્તક એમ કહે છે કે લખવું એ ખાલી કંઈક નોંધી લેવા માટે કે બીજા જોડે વાત કરવા માટે નથી. હા, એ આપણા મન અને મન માટે એક બહુ જ શક્તિશાળી ઓજાર જેવું છે. આપણે જ્યારે વિચારોને કાગળ પર ઉતારીએ તો આપણે વધારે સ્પષ્ટ થઈ શકીએ છીએ, કદાચ ભૂતકાળના કોઈ બોજમાંથી મુક્ત થઈ શકીએ અને ભવિષ્ય માટે દિશા પણ નક્કી કરી શકીએ.
અને આ કઈ સમસ્યાનું સમાધાન આપે છે? મને લાગે છે આપણે બધા ક્યારેક તો એવું અનુભવીએ જ છીએ કે ક્યાંક અટવાઈ જ્યાં છીએ, કે શું કરવું સમજાતું નથી, દિશા નથી મળતી.
એકદમ. આ પુસ્તક બરાબર એ જ લાગણીઓને પકડે છે અને જવાબ બહુ જ સરળ આપે છે. મનમાં જે પણ ચાલી રહ્યું છે, સારા ખરાબ વિચારો, ડર, આશાઓ, સપનાઓ, એને બસ બહાર કાઢો અને કાગળ પર મૂકી દો. આ ક્રિયા પોતે જ મતલબ કે પરિવર્તનની શરૂઆત બની શકે છે.
પણ આ કામ કેવી રીતે કરે છે? ખાલી લખવાથી આટલો બધો ફરક કઈ રીતે?
સરસ સવાલ છે. જો લખવું શું કરે છે કે આપણા અંદરના જે ઘણીવાર અસ્તવ્યસ્ત હોય એવા જગતને આપણી બહારની જે મૂર્ત છે દુનિયા, એ બે વચ્ચે જાણે એક પુલ બાંધે છે. જ્યારે આપણે લખીએ છીએ ત્યારે અમૂર્ત વિચારો અને લાગણીઓને આપણે જોઈ શકીએ છીએ, એને પકડી શકીએ છીએ, સમજી શકીએ છીએ. આનાથી આપણને શું રોકી રહ્યું છે એ કદાચ દેખાય અને આપણે ખરેખર શું ઈચ્છીએ છીએ એ પણ સ્પષ્ટ થાય. એટલે પછી જે મનમાં ઈચ્છાઓ હોય ને એ નક્કર પગલાં બનવા માંડે. અને આ પુસ્તક કોઈ પણ માટે છે હં, જે પણ વધુ સ્પષ્ટતા, શાંતિ કે જીવનમાં વધુ હેતુ ઈચ્છે છે, ભલે પછી એ પોતાને લેખક ના માનતા હોય.
બરાબર. ચાલો હવે પુસ્તકની થોડી વધુ અંદર જઈએ. પુસ્તક ત્રણ ભાગમાં છે, ખરું?
હા.
પહેલો ભાગ એ સમજાવે છે કે લખવું આટલું અસરકારક શા માટે છે. આ ભાગ થોડો વૈજ્ઞાનિક જેવો છે ને?
હા બરાબર. આ ભાગમાં લેખન પાછળના વિજ્ઞાનની વાત છે. મુખ્ય મુદ્દો એ છે કે આપણું જે મગજ છે ને એ સતત વિચારો, ચિંતાઓ અને યાદીઓનો ભંડાર સંગ્રહ રાખવા માટે નથી બન્યું. જ્યારે આપણે બધું મનમાં જ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે માનસિક રીતે થાકી જઈએ છીએ, ચિંતા વધે છે,
એટલે મગજ પર ઓવરલોડ જેવું થઈ જાય. પુસ્તકમાં આના માટે કોઈ શબ્દ વાપર્યો છે?
હા, એને કોગ્નેટિવ ઓફલોડિંગ કહે છે. ગુજરાતીમાં કહીએ તો જ્ઞાનાત્મક બોજ ઉતારવો. મતલબ કે આપણા મગજનો જે ભાગ નિર્ણયો લે છે પ્લાનિંગ કરે છે, સમસ્યા ઉકેલે છે. પેલો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એના પરનો ભાર હળવો કરવો. જ્યારે મન આમ વિચારોથી ભરેલું હોય ત્યારે એ બરાબર કામ ન કરી શકે. લખવું એ જાણે આપણા મગજ માટે એક એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જેવું કામ કરે છે. વિચારો કાગળ પર આવી જાય એટલે મગજ સ્પષ્ટ રીતે વિચારી શકે, જરૂરી બાબતો પર ધ્યાન આપી શકે. આ ખરેખર અગત્યની વાત છે કે આપણું મગજ સ્ટોરેજ માટે ઓછું ને પ્રોસેસિંગ માટે વધુ છે.
આ તો બહુ જ રસપ્રદ વાત છે. અને પુસ્તકમાં મગજના બીજા કોઈ ભાગની વાત છે જે લખવાથી પ્રભાવિત થતો હોય? મેં કંઈક રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ જેવું સાંભળ્યું હતું.
હા, તમે બરાબર પકડ્યો. RAS એ આપણા મગજનો જાણે કે એક ફિલ્ટર જેવો ભાગ છે. આપણી આસપાસ તો કરોડો માહિતી હોય, પણ આપણે શેના પર ધ્યાન આપીએ એ RAS નક્કી કરે છે. હવે જ્યારે આપણે આપણા લક્ષ્યો સ્પષ્ટપણે લખીએ છીએ, ત્યારે આપણે જાણે આપણા RAS-ને કહીએ છીએ કે ભાઈ આ મારા માટે અગત્યનું છે, હો આના લગતી માહિતી કે તકો દેખાય તો મને જણાવજે. તમે અનુભવ્યું હશે ને કે લાલ ગાડી લેવાનું વિચારો પછી રસ્તા પર બધે લાલ ગાડી જ દેખાય.
હા હા, બરાબર.
એ RAS-નું કામ છે. લખવાથી આપણે આ સિસ્ટમને જાણી જોઈને પ્રોગ્રામ કરી શકીએ છીએ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે આ બહુ શક્તિશાળી બની શકે છે.
અચ્છા, તો લખવું ખાલી વિચારો સ્પષ્ટ નથી કરતું, પણ મગજને એ દિશામાં ફોકસ પણ કરાવે છે. શું આ જ વસ્તુ ભૂતકાળના કોઈ ખરાબ અનુભવ કે તીવ્ર લાગણીઓ માટે પણ કામ કરે?
ચોક્કસપણે. ઘણીવાર શું થાય કે દુઃખદ કે આઘાતજનક યાદો મગજમાં, ખાસ કરીને એમિગડાલા નામના ભાગમાં, આમ તેમ અવ્યવસ્થિત રીતે પડી હોય અને વારે વારે પરેશાન કરે. જ્યારે આપણે એ અનુભવો વિશે લખીએ છીએ ત્યારે આપણે મગજના ઉપરના લેવલના ભાગોનો ઉપયોગ કરીએ છીએ. આખી પ્રક્રિયાથી એ અનુભવને એક વાર્તા જેવું સ્વરૂપ મળે, એની શરૂઆત, મધ્ય, અંત, એક સંદર્ભ મળે. આનાથી એની જે ભાવનાત્મક તીવ્રતા હોય ને એ ઘટે છે અને આપણને એમાંથી બહાર આવવામાં, એટલે કે હીલિંગમાં મદદ મળે છે.
સમજાયું. આ તો થઈ શા માટે લખવું. હવે પુસ્તકનો બીજો ભાગ છે નવી પ્રેક્ટિસ. એ શીખવે છે કે કેવી રીતે લખવું. આમાં પેલો લખવાનો ડર ને એ બધી વાત પણ છે ને?
હા, અહીં લેખિકા એવા સામાન્ય ડર અને અવરોધોની વાત કરે છે જે આપણને લખતા રોકે છે. જેમ કે કોરો કાગળ જોઈને શું લખવું એ ના સૂઝે, અથવા હું કંઈ સારો લેખક નથી એવો વિચાર આવે, કે પછી બધું એકદમ પરફેક્ટ જ લખાવું જોઈએ એવી અપેક્ષા. પુસ્તક કહે છે કે આ બધાને બાજુ પર મૂકીને બસ શરૂ કરી દેવું એ જ મહત્વનું છે.
તો શરૂઆત કરવા માટે કઈ મુખ્ય રીતો બતાવી છે?
અમુક મુખ્ય ટેકનિક્સ છે. એક છે જેને બ્રેઇન ડમ્પ કહેવાય, એટલે મનમાં જે આવે બધું ઠાલવી દેવું. આમાં શું કરવાનું કે 10-15 મિનિટ માટે રોકાયા વિના, કંઈ પણ સુધાર્યા વિના, મનમાં જે કંઈ પણ આવતું હોય બધું જ લખી નાખવાનું. આનો હેતુ મગજમાં જે વિચારોનો કચરો ભરાયો હોય એને સાફ કરવાનો છે. બીજી રીત છે ચોક્કસ પ્રોમ્પ્ટ્સ, એટલે કે માર્ગદર્શિત લેખન. અહીં તમે કોઈ ચોક્કસ સવાલ કે વિષય પર લખો. જેમ કે કોઈ સમસ્યા હોય તો લખો, મારી સમસ્યા આ છે, મારી પાસે આ વિકલ્પો છે. અથવા લાગણી સમજવી હોય તો, હું અત્યારે અનુભવું છું કારણ કે, અથવા તો કૃતજ્ઞતા માટે, હું આ બાબતો માટે આભારી છું કારણ કે, વિગતવાર. બીજી રીત છે ચોક્કસ પ્રોમ્પ્ટ્સ, એટલે કે માર્ગદર્શિત લેખન. અહીં તમે કોઈ ચોક્કસ સવાલ કે વિષય પર લખો. જેમ કે કોઈ સમસ્યા હોય તો લખો.
ત્રીજી બહુ અગત્યની વાત, આંતરિક વિવેચકને શાંત કરવો. આપણા અંદર એક અવાજ હોય ને જે સતત આપણી ટીકા કરતો રહે, આ બરાબર નથી, આમ ન લખાય, એને લખતી વખતે ચૂપ કરાવવો જરૂરી છે. અહીં પ્રામાણિકતા મુખ્ય છે, વ્યાકરણ કે શૈલી નહીં.
અહીં તમે કોઈ ચોક્કસ સવાલ કે વિષય પર લખો, જેમ કે કોઈ સમસ્યા હોય તો લખો. અને ચોથું, આને એક આદત બનાવવી. એને તમારી કોઈ જૂની આદત સાથે જોડી દો, જેમ કે સવારની ચા સાથે 5 મિનિટ લખવું, કે રાત્રે સૂતા પહેલા દિવસના વિચારો લખવા. નાની શરૂઆત પણ ફરક પાડે છે.
હા, આ બધી પદ્ધતિઓ ખરેખર કરી શકાય એવી લાગે છે. હવે પુસ્તકનો ત્રીજો અને છેલ્લો ભાગ, નવી વાસ્તવિકતા. આ ભાગ આપણી અંદરની દુનિયાને બહારના જીવન સાથે કેવી રીતે જોડે છે?
આ ભાગ એ સમજાવે છે કે લેખન ખાલી આત્મનિરીક્ષણ માટે નથી, પણ સક્રિય રીતે આપણું ભવિષ્ય ઘડવા માટેનું, બનાવવાનું સાધન પણ છે. અહીંયા લેખનથી જે સ્પષ્ટતા મળી, જે જાગૃતિ આવી, એનો ઉપયોગ કરીને આપણે જેવું જીવન ઈચ્છીએ છીએ એનું નિર્માણ કેવી રીતે કરી શકીએ એની વાત છે.
આમાં કયા મુખ્ય વિચારો પર ભાર મુકાયો છે જે આપણને આપણી રિયાલિટી બદલવામાં મદદ કરી શકે?
અહીં કેટલાક બહુ જ પાવરફુલ વિચારો છે. એક છે આપણી પોતાની વાર્તા ફરીથી લખવી, રીરાઇટિંગ યોર સ્ટોરી. આપણે બધા, ખબર છે, આપણી જાત વિશે, આપણી આવડત વિશે અમુક વાર્તાઓ માનીને જીવતા હોઈએ છીએ. જેમ કે હું પૈસાની બાબતમાં કાચો છું, કે મને ક્યારે સાચો પ્રેમ ન મળે. લખવાથી આપણને આ જે લિમિટિંગ બિલીફ્સ છે એને ઓળખવામાં મદદ મળે છે, એને પડકારવામાં મદદ મળે છે, અને એની જગ્યાએ નવી વધુ સશક્ત વાર્તા લખવામાં મદદ મળે છે. આ આપણને પેલી વિક્ટિમ માનસિકતામાંથી બહાર કાઢીને આપણા જીવનના હીરો એટલે કે લેખક બનવા પ્રેરે છે. બીજો વિચાર છે ભવિષ્યનું સ્ક્રિપ્ટિંગ, ફ્યુચર સ્ક્રિપ્ટિંગ. આમાં શું કરવાનું કે તમારું જે આદર્શ ભવિષ્ય છે ને, એ જાણે અત્યારે જ બની રહ્યું હોય ને એમ વર્તમાનકાળમાં અને બહુ બધી વિગતો સાથે લખવાનું. દાખલા તરીકે, હું મારી ડ્રીમ જોબમાં ખૂબ સફળતાથી કામ કરી રહ્યો છું અને મારી ટીમ સાથે મારા સંબંધો બહુ સારા છે. આ પ્રક્રિયા, આપણે પેલી RASની વાત કરીએ એમ, તમારા મગજને એ ભવિષ્ય તરફ ફોકસ કરે છે અને એને શક્ય બનાવવાનો વિશ્વાસ પણ વધારે છે. અને છેલ્લે આ બધું પાના પરથી ક્રિયા સુધી, પેજ ટુ એક્શન લઈ જવાની વાત છે. લેખનથી જે સ્પષ્ટતા અને પ્રેરણા મળે છે એ પછી નક્કર પગલાં લેવા માટે ઈંધણ પૂરું પાડે છે. પુસ્તક કહે છે કે એક લખેલી યોજના ભલે ને સાવ સાદી હોય પણ ખાલી મનમાં રાખેલા વિચાર કરતાં એના સફળ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
વાહ, ખૂબ સરસ. તો આખા પુસ્તકમાંથી જો આપણે અમુક મુખ્ય સંદેશાઓ તારવીએ જે શ્રોતાઓ યાદ રાખી શકે અને કદાચ પોતાના જીવનમાં ઉતારી શકે તો એ કયા હશે?
શ્યોર, ચાલો જોઈએ. પહેલો અને કદાચ સૌથી અગત્યનો સંદેશ, લેખન એ જ્ઞાનાત્મક સ્પષ્ટતા મેળવવાનું એક જોરદાર સાધન છે. આપણું મન વિચારો પેદા કરવા માટે છે, સાચવી રાખવા માટે નહીં. લખવાથી ગૂંચવાયેલા વિચારો ઉકેલાય છે. રોજિંદા જીવનમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં એના વિશે લખી લેવું, કે રાત્રે ખાલી દિવસભરના વિચારો લખી નાખવા, આ બધું માનસિક સ્પષ્ટતા લાવી શકે છે.
બીજો મુદ્દો જે મને ખરેખર બહુ સ્પર્શી ગયો તે છે લેખનનું લોકશાહીકરણ. એટલે કે લખવા માટે તમારે કોઈ ખાસ પ્રકારના લેખક હોવું જરૂરી નથી. આ કોઈ આવડતની વાત નથી, પણ પ્રામાણિકતાની અને પોતાની જાત સાથે જોડાવાની વાત છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પેન અને કાગળ લઈને શરૂ કરી શકે છે, એમાં કંઈ રોકેટ સાયન્સ નથી.
ત્રીજો મહત્વનો સંદેશ છે વર્ણન દ્વારા ઉપચાર અને શાંતિ. ભૂતકાળના કોઈ દુઃખદ અનુભવ કે આઘાત હોય એને વાર્તાનું સ્વરૂપ આપવાથી, શબ્દોમાં ઢાળવાથી એની નકારાત્મક અસર ઓછી થઈ શકે છે અને એક પ્રકારની માનસિક શાંતિ મળી શકે છે. એ અનુભવ પર આપણને જાણે થોડું નિયંત્રણ મળે છે.
અને ચોથો જે ખરેખર બહુ પ્રેરણા આપે છે તે છે આપણે આપણા જીવનના લેખક છીએ, ખાલી પાત્રો નહીં. લેખન આપણને યાદ અપાવે છે કે આપણે સંજોગોના ગુલામ નથી, પણ આપણી વાર્તાને નવી દિશા આપવાની શક્તિ આપણી પાસે જ છે. આ વિચાર આપણને સક્રિય રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે, પછી ભલે એ કારકિર્દી બદલવાની વાત હોય કે સંબંધો સુધારવાની પહેલ કરવાની.
હા, અને પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ટૂંકા અને ધારદાર છે પણ મગજમાં રહી જાય એવા. એવા કેટલાક યાદગાર સૂત્રો જેવા વિચારો જોઈએ?
હા, ચોક્કસ. એક જે મને તરત યાદ આવે છે તે છે, તમારું મગજ વિચારો રાખવા માટે નથી પણ પેદા કરવા માટે છે. આ સીધું જ મગજ પરનો જે બિનજરૂરી ભાર આપણે રાખીએ છીએ એ ઉતારવાની વાત કરે છે. આપણે ખરેખર કેટલી બધી વસ્તુઓ મનમાં ઘુમાવતા હોઈએ છીએ.
બીજો એક બહુ પાવરફુલ વાક્ય છે, કંઈક લખવું એ તેને વાસ્તવિક બનાવવાનું પ્રથમ પગલું છે. લખ્યા પછી તે ખાલી વિચાર નથી રહેતો, તે એક યોજના બની જાય છે. આ બતાવે છે કે વિચારને ક્રિયામાં ફેરવવાની શરૂઆત લખવાથી થાય છે. લખવાથી અમૂર્ત વિચારને એક મૂર્ત રૂપ મળે છે.
અને પેલું વાક્ય જે આપણને જવાબદારી લેવા માટે કહે છે, તમે તમારી વાર્તાના માત્ર વર્ણન કરતા નથી, તમે તેના લેખક છો. અને લેખક નક્કી કરે છે કે વાર્તામાં આગળ શું થશે. આ ખરેખર આપણને આપણા જીવનની ડોર પોતાના હાથમાં લેવા માટે કહે છે.
અને જે લોકો લખતા અચકાય છે એમના માટે આ વાક્ય બહુ મહત્વનું છે. લખવા માટે તમારે લેખક બનવાની જરૂર નથી, ધ્યેય સારો લેખક બનવાનો નથી પણ વધુ પ્રામાણિક અને સ્વસ્થ માનવી બનવાનો છે. આ લેખનનો જે સાચો હેતુ છે પોતાની જાતને વ્યક્ત કરવી અને સ્પષ્ટ થવું એના પર ભાર મૂકે છે.
અને છેલ્લે સ્પષ્ટતા કલમ દ્વારા આવે છે. કલમ પાસે જવા માટે સ્પષ્ટતાની રાહ જોવાની જરૂર નથી. મતલબ કે બધું સમજાઈ જાય પછી લખવાનું શરૂ કરીએ એમ નહીં, પણ લખવાનું શરૂ કરવાથી ધીમે ધીમે બધું સમજાવા લાગે છે. એક્શન લેવું મહત્વનું છે. આ બધી વાતો સાંભળીને લાગે છે કે આ ખરેખર બહુ કામની પદ્ધતિ છે, પણ સામાન્ય જીવનમાં આપણે બધા આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? થોડા વ્યવહારુ ઉદાહરણો આપી શકશો?
હા, જરૂર. જેમ કે માનસિક સ્વાસ્થ્ય માટે રોજ સવારે કે રાત્રે સૂતા પહેલા 10-15 મિનિટ ખાલી બ્રેન ડમ્પ, એટલે મનમાં જે આવે તે લખી નાખવું, એનાથી પણ ચિંતા અને સ્ટ્રેસમાં ઘણો ફરક પડી શકે છે. જો કોઈ સંબંધમાં તકલીફ હોય તો એ વ્યક્તિને એક પત્ર લખી શકાય, ભલે મોકલવાનો ના હોય, જેમાં બધી જ લાગણીઓ પ્રામાણિકતાથી લખી હોય. આનાથી ઘણીવાર બહુ સ્પષ્ટતા આવી જાય છે. અને કામકાજ કે કારકિર્દીના ક્ષેત્રમાં ત્યાં પણ બહુ ઉપયોગી છે. કોઈ મોટો નિર્ણય લેવાનો છે, જેમ કે નોકરી બદલવી કે નવો ધંધો શરૂ કરવો છે, તો એના ફાયદા ગેરફાયદા, શું મુશ્કેલીઓ આવી શકે, તમારી શું અપેક્ષાઓ છે, એ બધું લખવાથી નિર્ણય લેવામાં બહુ મદદ મળે છે. અને પેલા સ્ક્રિપ્ટિંગની વાત કરી, એમ ભવિષ્યના ગોલ્સને વિગતવાર લખવાથી એ વધારે સાચા લાગે છે અને એના માટે પ્રેરણા પણ મળે છે.
અને વ્યક્તિગત વિકાસ માટે પણ કામ લાગતું હશે, ખરું ને?
ચોક્કસ. જર્નલિંગ દ્વારા આપણે આપણી જે મર્યાદિત માન્યતાઓ હોય, હું આ ના કરી શકું, મારામાં આત્મવિશ્વાસ ઓછો છે, એને ઓળખી શકીએ છીએ અને એને પડકારી શકીએ છીએ. આપણને ખરેખર શું ગમે છે, કઈ બાબતો આપણને ઉત્સાહ આપે છે, આપણા જીવનનો હેતુ શું હોઈ શકે, આ બધું લખતા લખતા વધુ સ્પષ્ટ થતું જાય છે.
અને સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી વધારવામાં.
હા, ઘણીવાર એવું બને કે આપણે કોઈ કામમાં અટવાઈ જઈએ, નવા વિચારો ના આવે, જેને રાઇટર્સ બ્લોક જેવું કહેવાય. ત્યારે કોઈપણ નિયમ વગર મુક્તપણે લખવાથી મગજ ખુલે છે, નવા કનેક્શન્સ બને છે અને નવા વિચારો કે દ્રષ્ટિકોણ મળી શકે છે. એ ક્રિએટિવ ફ્લોને ફરી ચાલુ કરવામાં મદદ કરે છે. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે લખવું એ ખાલી ભૂતકાળ નોંધવાની કે વર્તમાનને સમજવાની ક્રિયા નથી, પણ ભવિષ્યને સક્રિય રીતે ઘડવાની, બનાવવાની ક્રિયા છે. એ આપણને આપણા જીવનના ડ્રાઇવિંગ સીટ પર બેસવા માટેનું એક સાધન આપે છે.
મારા માટે તો સૌથી અસરકારક વાત એ રહી કે કેટલી સાદી દેખાતી વસ્તુ, ખાલી પેન અને કાગળ અથવા તો હવે કીબોર્ડ, એનામાં આટલી બધી શક્તિ રહેલી છે પરિવર્તન લાવવાની. અને આ શક્તિનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે, કોઈ ખાસ તાલીમ કે આવડત વગર. એ ખરેખર બધા માટે છે.
અને એ સમજવું પણ રસપ્રદ રહ્યું કે આ ખાલી કોઈ પોઝિટિવ થિંકિંગ જેવી વાત નથી, પણ એની પાછળ મગજનું વિજ્ઞાન, જેમ કે PDRS સિસ્ટમ કામ કરે છે. જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણે આપણા મગજની જે કુદરતી ક્ષમતાઓ છે એનો વધુ સારો ઉપયોગ કરતા શીખીએ છીએ, જે આપણને આપણા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરે છે.
ટૂંકમાં કહીએ તો ધ પાવર ઓફ રાઇટિંગ ઇટ ડાઉન આપણને યાદ અપાવે છે કે આપણી અંદરની દુનિયાને સમજવા, સુધારવા અને ઘડવા માટેનું એક અત્યંત શક્તિશાળી સાધન આપણી પાસે જ છે, આપણી આંગળીના ટેરવે. અને જ્યારે આપણે અંદરથી બદલાઈએ છીએ ત્યારે આપણી બહારની વાસ્તવિકતા પણ, એમ કહીએ તો કુદરતી રીતે બદલાવા લાગે છે. તે ખરેખર આપણા જીવનની વાર્તાના લેખક બનવા માટેનું એક સુંદર આમંત્રણ છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.